પ્રવચન નંબર 706 તારીખ 23/11/96 42 મિનિટ સમયસાર ગાથા 373-382
જે નિરંતર આત્માને અનુભવે છે અને થોડું બહિર્મુખ જ્ઞાન જે ઇન્દ્રિય જ્ઞાન પર થોડું રહી ગયું છે કેવ જ્ઞાન થયું નથી એટલે બે ભાગ છે જેમ જ્ઞાનના બે ભાગ પડી જાય છે એમ સાધક ધર્માત્માને અંદરમાં એક જ્ઞેય છે એના બે ભાગ પડી જાય છે જ્ઞેય તો અંદર એક છે એના પણ બે ભાગ પડે છે થોડા આત્મસન્મુખ પરિણામ તે નિશ્ચય મોક્ષનો માર્ગ છે સમ્યક દર્શનાન ચારિત્રના વિતરાગી પરિણામ છે કે જે પરિણામ આત્માથી અભેદ છેલા છે એ કથનચિત અભેદ છે એ સ્વજ્ઞેય છે જ્ઞેયના બે ભાગ છે સાધકને એ તો સ્વજ્ઞેયમાં આવ્યું અને વ્યવહાર રત્નોત્રીના પરિણામ આદિ જે અસ્થિરતાનો રાગ કે ઇન્દ્રિય જ્ઞાન એ બીજો અજીવનો ભાગ છે જીવનો ભાગ આ બાજુ છે અને બીજો ભાગ છે અજીવનો ભાગ છે જીવ નથી પણ અજીવ છે અજીવ એવા જ્ઞેયના બે ભાગ પણ પડેલા છે પછી ક્રમે કરીને આ બાજુનો ભાગ વધતો જાય છે ઓલો ઘટતો જાય છે એમ કરતા આખું જ્ઞેય અહીં થઈ જાય છે ધ્યેયપૂર્વક નહીં એવા ધર્માત્માએ પ્રથમ પુનપાપના પરિણામથી ભિન્ન બંધબોક્ષના પરિણામથી રહિત નવતત્વના ભેદથી પણ રહિત એવા નિજ પરમાત્માને જેણે ભેદ જ્ઞાન કરી અભેદની અનુભૂતિ કરી છે એવા ધર્માત્મા આ શાસ્ત્ર લખ્યું છે કુંદકુંદ ભગવાને એમાં એક 10 ગાથા અપૂર્વ છે ભેદ જ્ઞાનની જ ગાથા છે એ ફરમાવે છે કે આત્માનો સ્વભાવ કેવળ પોતાને જાણવાનો છે પર પદાર્થને જાણવાનો આત્માનો સ્વભાવ નથી તો પર પદાર્થો તો છે કે આ છે ત્યારે એને કોણ જાણે છે કે સાધકનું અતિન્દ્રિય જ્ઞાન તો એને જાણતું નથી પણ થોડું ઇન્દ્રિય જ્ઞાન ઊભું થાય છે એમાં 5 ઇન્દ્રિય પણ છે અને 6ઠું મન પણ છે ભાવમન દ્રવ્યમન નહીં ભાવ ઇન્દ્રિય અને ભાવમન 5 ઇન્દ્રિય જ્ઞાન છે એ 5 ઇન્દ્રિયો પોતપોતાના વિષયને એ જાણે છે અને 6ઠું મન એ અનેરા ધર્મ ધર્માકાશને કાળ જે છે એના ગુણોને એના દ્રવ્યને પણ મન જાણે છે હવે વિષય અત્યારે મનનો ચાલશે હમણાં 5 ઇન્દ્રિયો વિષય પૂરો થયો એમાં એમ ફરમાયું કે શબ્દ કહેતું નથી કહેતો મને જાણ અને આત્મા પણ પોતાને જાણવાનું છોડી અને એને જાણવા જતો નથી એ શબ્દ છે એ જ્ઞાન ગોચર નથી પણ ઇન્દ્રિય ગોચર છે કર્ણ ગોચર છે આત્માના જ્ઞાનના ગોચર ગમ્ય નથી એનો વિષય જ નથી એમ કરીને પછી ચક્ષુ ઇન્દ્રિય લીધી પછી ઘ્રાણ ઇન્દ્રિય લીધી રસ ઇન્દ્રિય લીધી સ્પર્શ ઇન્દ્રિય લીધી એમ 5 ઇન્દ્રિયના વિષયો તે આત્માનું ભેદ જ્ઞાન કરાવ્યું કે આત્માનું જ્ઞાન સાધકનું જ્ઞાન જે આત્માને પ્રસિદ્ધ કરે છે જે જ્ઞાન એ જ્ઞાન આત્માને જ પ્રસિદ્ધ કરે છે, પરને પ્રસિદ્ધ કરતું જ નથી, માટે તેને સ્વપ્રકાશક જ્ઞાન કહેવામાં આવે છે. હવે એ જ જ્ઞાનને સ્વપર પ્રકાશક કહેવું હોય તો શું એની કળાની વિધિ છે? તો કહે છે કે જે પદાર્થો બાહ્ય પદાર્થો છે એ પદાર્થો જ્ઞાનમાં પ્રતિભાસે છે, તે અપેક્ષાએ તેને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. બાકી ખરેખર તો એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય છે, પણ પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવે છે, જેમ કેવળીમાં આવે છે. એમ કેવળી ભગવાન લોકાલોકને જાણતા નથી, પણ પોતાના આત્માને, આત્માના જ્ઞાનને અને લોકાલોક જેમાં પ્રતિભાસ થાય છે એવા જ્ઞાનને જાણે છે. તો એવા જ્ઞાનને જાણતા જેમાં પ્રતિભાસ છે એને પણ જાણે છે, તો એને અસદભૂત વ્યવહાર નહીં કહેવામાં આવે છે, એ નહીંથી જાણે છે. હવે અત્યારે પાંચ ઇન્દ્રિયના વિષયના પૂરા કરીને હવે મનનો વિષય લે છે કે મન તો આત્માને જાણે છે કે નહીં, કે ના મન આત્માને જાણતો નથી. ભાવમન દ્રવ્ય મન તો જડ છે, પણ ભાવમન પણ આત્માને જાણતો નથી. ભાવમન કોને જાણે છે એને વિષય હવે ચાલે છે. આજે અશુભ અથવા શુભ ગુણ એટલે ધર્માશિકાયનો ગુણ ગતિ હેતુત્વ, અધર્માશિકાય સ્થિતિ હેતુત્વ, આકાશ અવગાહન હેતુત્વ, કાળ એના પરિણામ, એ ગુણ છે એના. ધર્મ અધર્મ આકાશ ને કાળ એના ગુણો છે, ગુણો છે. ગુણ અને દ્રવ્ય બે છે, પર્યાયને પણ ગુણ કહેવાય અને ત્રિકાળી ગુણના ભેદને પણ ગુણ કહેવાય. તો કહે છે કે અહીંયા એ જે ગુણ, તને એમ નથી કહેતો કે તું મને જાણ, ધર્માસ્તિકાયનો ગુણ એમ નથી કહેતો કે તું મને જાણ, અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને સાધક પોતાની આત્મકથા લખે છે. અમારી શું સ્થિતિ છે એનું વર્ણન કરે છે. સાધક કોને કહેવાય? જ્ઞાતાને સાધક કહેવાય, કર્તાને સાધક ન કહેવાય. પોતાના સ્થાનથી છૂટીને એટલે પોતાને જાણવાનું છોડીને કોઈ એક સમય પણ આત્મા પોતાને જાણવાનું છોડતો નથી, પોતાને જાણ્યા જ કરે છે નિરંતર. અજ્ઞાનીને છે તો એમ, પણ અજ્ઞાની સ્વીકાર કરતો નથી, એટલે એને અજ્ઞાન કહેવામાં આવે છે. પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા આ ધર્માસ્તિકાયનો ગુણ બુદ્ધિનો વિષય છે, જ્ઞાનનો વિષય નથી. બુદ્ધિ કહો કે ભાવમન કહો, એકાર્થવાચક છે. ધર્માસ્તિક કાયના લક્ષણને ગતિ હેતુત્વ ગતિમાં નિમિત્ત થાય, ધર્માસ્તિક કાય એનો ગુણ છે, એને એ ગુણને એ બુદ્ધિનો વિષય છે, એને ગ્રહવા જતો નથી, જાણવા જતો નથી, એટલે જાણતો જ નથી. જાણવાનો પરને જાણવાના સ્વભાવનો જ અભાવ છે, આ મૂળ પાયાની વાત છે. કઈ નહીંથી નથી જાણતો અને કઈ નહીંથી જાણે છે એ વાત આમાં લીધી નથી. આમાં તો મૂળ એના સ્વભાવની વાત કરે છે. સ્વભાવથી વાત હોય ત્યારે એમાં નયનો પ્રયોગ કરવામાં આવતો નથી. નયના પ્રયોગમાં જીવ પ્રમાણ જ્ઞાનના વિષયમાં ચાલ્યો જાય છે, નિશ્ચય નહીં છૂટી જાય છે, અથવા એનો સ્વભાવ છૂટી જાય, લક્ષમાં આવતો નથી. નિશ્ચય નહીંથી પોતાને જાણે છે અને વ્યવહારે પરને જાણે છે. હવે નહીંથી અતિક્રાંત થયેલા ધર્માત્મા કહે છે કે આ નિશ્ચય નહીંથી હું આત્માને જાણું છું અને વ્યવહારે પરને જાણું છું એમ ન લખતા સ્વભાવથી વાત કરે છે કે પોતાના સ્વભાવને છોડીને પરને જાણવા જતો નથી. ત્યારે ધર્માસ્તિકાયનો જે ગુણ છે એને જાણે છે કોણ? ધર્માસ્તિકાય છે, છદ્રિય છે, એ વાત તો તમે સાધકની કરી. પરથી કેવળ જ્ઞાન થાય એટલે શું થાય? ત્યાં તો ઇન્દ્રિય જ્ઞાન નથી તો એને કોણ જાણશે? એક પ્રશ્ન ઉઠે. પ્રશ્ન બરાબર ઉઠાવવો, આપણે ઉઠાવવો કે આપે સાધકની વાત કરી કે તો બરાબર છે, સાધકમાં તો ઇન્દ્રિય જ્ઞાન પણ છે અને ઇન્દ્રિય જ્ઞાન એને જાણે છે એમ કહીને તમે આમાં છટકી જાઓ છો તો મારો પ્રશ્ન છે કે કેવળ જ્ઞાન થાય ત્યારે ધર્માસ્તિકાયને જાણે કે નહીં? બોલો, એવો પ્રશ્ન થાય ને? થાય. એનો ઉત્તર છે કે ધર્માસ્તિકાય કેવળ જ્ઞાનમાં પ્રતિભાસે છે, એ પ્રતિભાસ દેખીને કેવળી ઉપચારથી એને જાણે છે એમ કહેવામાં આવે છે. આ શશીભાઈની પછવાડે ભાઈ બેઠા છે, એ આવ્યા હતા. એને પ્રતિભાસની વાત બહુ ગમી. ઓહો, મને તો એમ થયું કે આ કલકત્તામાં પ્રતિભાસ ચાલશે કે નહીં? પ્રતિભાસ ચાલવા માંડ્યો છે, અહીંયા ગતિ કરવા માંડ્યો છે. આ તો પરનો માત્ર પ્રતિભાસ થાય છે, પર જણાતો નથી. અને જેમમાં પ્રતિભાસ થાય છે એવું જ્ઞાન જણાય છે, પર જણાતું નથી. સાવ સીધી સાદી અંતરમાં જવાની વાત છે. કે છે કે એ ધર્માસ્તિકાયનો ગુણ એ સાધક હોય ત્યારે એને કે બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, પણ પરમાત્મા થાય ત્યારે શું? કે એ ધર્માસ્તિકાયનો પ્રતિભાસ થાય છે કેવળ જ્ઞાનમાં, નિગોદમાં પણ પ્રતિભાસ થાય છે. હો જ્ઞાનમાં, આઠે જ્ઞાનમાં પ્રતિભાસ, સ્વપરનો પ્રતિભાસ છે, એકલા પરનો નહીં, સ્વપરનો પ્રતિભાસ થાય છે. એવું જ્ઞાયાકાર જ્ઞાન થાય છે. એ જ્ઞાયાકાર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તો અનુભવ થઈ જાય છે. એ છઠ્ઠી ગાથા આપણે ચાલીએ માં લીધું હતું, બધું આવી ગયું છે. યાદ ન હોય તો ફરીથી યાદ કરી દઉં, ભૂલાઈ જાય, ઘણા દી થયા ને. શું કહ્યું? પ્રત્યેક જીવને પ્રત્યેક સમયે ઉપયોગ પ્રગટ થાય છે, એ ઉપયોગમાં સ્વ અને પરનો પ્રતિભાસ થાય છે. સ્વ પર જણાય છે એમ લખ્યું નથી તો દોષ આવી જાય. તો આત્માનું જ્ઞાન પરને જાણે છે એમ સિદ્ધ થઈ જાય. એમ તો છે નહીં, પ્રતિભાસ છે એ બરાબર છે. સ્વપરનો પ્રતિભાસ થાય છે તે વખતે એનું જ્ઞાન જ્ઞાયાકાર જ્ઞાન કહેવાય છે. બે પ્રતિભાસ થાય છે ને, જ્ઞેય બે જ્ઞેયો સ્વ ને પર, એમાં પ્રતિભાસ થાય છે એને જ્ઞાયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાયાકાર જ્ઞાનમાં જો જ્ઞાયક જણાય છે તો અનુભવ થઈ જાય છે, અને એ જ્ઞાયાકાર જ્ઞાનમાં પર જણાય છે તો અજ્ઞાન થઈ જાય છે. એવી વસ્તુની સ્થિતિ છે, શાસ્ત્રમાં ચોખ્ખી વાત છે. એ બધી એ બુદ્ધિનો વિષય છે. ધર્માસ્તિકાયનો લક્ષણ ગુણ એ કોણ જાણે છે કે બુદ્ધિનો વિષય છે, મારો વિષય નથી. નિષેધ કરે છે સંત મહાત્મા ધર્માત્મા અતિ આસન ભવ્ય જીવ, જેનું ત્રીજું નામ પ્રસિદ્ધ છે દિગંબર સમાજમાં અને યથાર્થ છે. ફરમાવે છે કે મારો વિષય નથી, હું એને જાણતો નથી. કોણ જાણે છે? બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે. મનના બે વિષય લીધા, ઇન્દ્રિય જ્ઞાનમાં પાંચ વિષય લીધા, સ્પર્શ સ્કંધ વર્ણ આદિ. મનમાં બે વિષય છે, એક ગુણ અને એક દ્રવ્ય. ધર્માશિકાયનો ગુણ અને ધર્માશિકાયનું દ્રવ્ય એ હવે આવશે. અત્યારે આ ગુણની વાત ચાલે છે કે હું નથી જાણતો. સંત કહે છે મારો વિષય નથી જાણવાનો, હું મને જાણવાનું છોડી અને પરને જાણવા જાઉં એ મારા સ્વભાવમાં નથી. નિશ્ચય નથી જાણતો, વ્યવહારથી જાણું છું એ વામાં લેખું નથી. તો કેમ નહીંનો પ્રયોગ ન કર્યો એમ પ્રશ્ન થાય કે પ્રત્યેક વાક્ય નહીં લગાડવી જોઈએ. પ્રત્યેક વાક્યમાં કોણે કહ્યું? આ કોણ કહે છે કે નહીં લગાડવી જોઈએ? નહીં જ્ઞાનથી આત્મજ્ઞાન થતું નથી. સાંભળ, જ્ઞાનથી આત્મજ્ઞાન થાય છે, જ્ઞાનમાં નહીં નથી. જે જ્ઞાનમાં આત્માના દર્શન થાય છે એમાં નહીં નથી. કે છે કે બુદ્ધિનો વિષય છે, મારો વિષય નથી. એમ કરીને આખું ભેદજ્ઞાન કર્યું બીજાના ગુણની સાથેથી. આત્માનું જ્ઞાન ભિન્ન છે એમ કહ્યું. હવે દ્રવ્યની વાત કરે છે. ધર્માશિકાય નામનું દ્રવ્ય બધા લઈ લેવા, ધર્મ અધર્મ આકાશ કાળ બધા લઈ લેવા, બધા પદાર્થો બહારના, આત્મા સિવાય. કે અશુભ અથવા શુભ દ્રવ્ય, ધર્માશિકાય અધર્માશિકાય આકાશ કાળ, બધું લઈ લેવા, આત્મા સિવાય અન્ય જીવ પણ લેવા. જીવમાં જીવો જણાતા નથી, જીવમાં જીવ જણાય છે. જીવમાં એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, આહા છે હો બધું. હમક નથી, એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય છે. નથી ઉડાડવાની વાત નથી, લક્ષ ફેરવવાની વાત છે. અશુભ અથવા શુભ દ્રવ્ય લીધું. હવે ધર્મ ધર્મ આકાશ ને કાળ દ્રવ્ય, એના ગુણ તો આવી ગયા સમુચ્ચય બધા. તેને તને એમ નથી કહેતું કે તું મને જાણ. બેમાં તું મને જાણ, જો બેમાં છે. ગુણમાં પણ તું મને જાણ એમ કહેતા નથી, અને બીજા દ્રવ્યો છે એમ કહેતા નથી કે તું મને જાણ. મફતનો આ દુઃખી થાય છે, કહેતા નથી કે જાણ. અને આ કે હું એને જાણું છું, આ મોટો ફેર છે. શુભ દ્રવ્ય, તને એમ નથી કહેતું કે તું મને જાણ. દ્રવ્યો એમ નથી કહેતા કે તું મને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને, પોતાને જાણવાનું છોડીને, લક્ષણ લક્ષને જાણવાનું છોડતું જ નથી. લક્ષણ ઉપયોગ, લક્ષ એવો પોતાનો આત્મા, એને જાણવાનું છોડી અને અલક્ષ એવા આત્મા સિવાય પર પદાર્થો, એને જાણવા જતું જ નથી. જાણવા જાય તો લક્ષણ રહેતું નથી આત્માનું. પણ અજ્ઞાનીને શું લક્ષ અને શું લક્ષણ અને લક્ષણ કોને પ્રસિદ્ધ કરે છે એ ખબર પડતી નથી. લક્ષ અને લક્ષણ અભેદ છે, જ્ઞાયક ને જ્ઞાન અભેદ છે, ભેદ નથી એમાં. તો ભેદ કરીને સમજાવવામાં આવે છે. લક્ષણ તો ઉપયોગ છે અને ઉપયોગ પ્રગટ થાય છે, ઉત્પાદરૂપ છે, એ જ્ઞાન ઉપજે છે એ જ્ઞાયકને પ્રસિદ્ધ કરીને જ વ્યય થાય છે તો સ્થિતિ આવી. શું કહ્યું? ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને પછી વ્યય થાય. જ્ઞાનનો ઉત્પાદ સમય સમય થાય છે કે સાહેબ રાગનો ઉત્પાદ થાય છે કે નહીં હવે રહેવા દે ને. તું પણ અટાણે રામ બોલો ભાઈ રામ કાં કે રહેવા દે. અટાણે તો લગ્નના ગીત ગવાય છે. હા પર્યાયમાં તો રાગ થાય છે ને પર્યાયમાં જ્ઞાન થાય છે કે નહીં તો મને તો સમજાવ કે થાય છે તો જ્ઞાન. હા હા તો એ જ્ઞાન આત્માને પ્રસિદ્ધ કરે છે સમય સમયે. રાગને નહીં દુઃખને નહીં કર્મને નહીં શરીરને નહીં. આ અંતર્મુખ થવાની વાત ચાલે છે ભાઈ. તને એમ નથી કહેતું કે તું મને જાણ. દ્રવ્ય બીજા દ્રવ્યો આત્મા સિવાયના આત્મજ્ઞાની આપણા ગુરુ ઉપકારી પણ એમ કહેતા નથી કે તું મને જાણ. અને આપણા જ્ઞાનમાં ગજબની વાત છે જરા. આત્મા પોતાના જ્ઞાનને છોડી અને ઉપકારી ગુરુ એનું પણ લક્ષ્ય કરતો નથી. પરદાઓ દુગઈ. આહા સાક્ષાત તીર્થંકર પરમાત્મા હો તો પણ લક્ષ્ય કરવા લાયક નથી. પછી જાણવા યોગ છે એમ આવે વ્યવહારે કહેવામાં આવે છે વ્યવહારે એવું નથી એમ નહીં. આહા વ્યવહાર છે તો ભેદમાં આવે તો અભેદ મેરે તો વ્યવહાર ક્યાં ઉભો થાય છે? તું મને જાણ. અને આત્મા પણ પોતાના સ્થાનથી છૂટીને બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને જો બુદ્ધિગોચર છે જ્ઞાનગોચર નથી. ધર્મ ધર્મ આકાશને કાળ અનંતા સીધો પરમેષ્ઠી બુદ્ધિગોચર છે. આ હા 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 જરાક સમજે તો અંદરમાં જ્ઞાન વળી જાય એવું છે. તું મને જાણ બુદ્ધિના વિષયમાં આવેલા દ્રવ્યને એમ નથી કહેતું કે તું મને જાણ. ગ્રહવા જતો નથી જાણવા જતો નથી. હવે ગાથા કહે છે આ વિષય પૂરો થયો. પાંચ ઇન્દ્રિયને છઠ્ઠું મન. પાંચ ઇન્દ્રિયના વિષય પાંચ, છઠ્ઠું મન એના વિષય બે, ગુણ અને દ્રવ્ય બીજા. હવે છેલ્લે ટોટલ મારે છે. કરુણા કરીને કહે છે આવું જાણીને પણ આ જાણીને પણ મૂઢ જીવ પામે નહીં ઉપસમરે. શિવ બુદ્ધિને પામેલ નહીં એ પર ગ્રહણ કરવા ચાહે ઈચ્છા કરે છે પરને જાણવાની. એનો ગાથાનો અર્થ આવે છે આવું જાણીને પણ. આટલું આટલું તને કહ્યું આવું જાણીને પણ મૂઢ જીવ મને પર જણાય છે ને પરને હું જાણું છું. પર જ્ઞેય થાય છે અને પર જ્ઞેય કરતા થાય છે અને પર જ્ઞેય કર્મ થાય છે. પરને જાણું છે તે કરતા બુદ્ધિ, જણાય છે તે કર્મ બુદ્ધિ. જાણવું તે કરતા અને જણાય તો કર્મ થઈ જાય છે અને આત્મા કર્મ પણ રહી જાય છે. જ્ઞાન પ્રગટ થતો નથી. મૂઢ જીવ ઉપશમને પામતો નથી. આ હા હા ઉપશમને પામતો નથી એટલે આત્મજ્ઞાન ઉત્પન્ન કરતો નથી. કશાય ઉત્પન્ન કરે છે? મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, અજ્ઞાન ઉત્પન્ન કરે છે. અને શિવ બુદ્ધિને કલ્યાણકારી બુદ્ધિને સમ્યજ્ઞાને નહીં પામેલો પોતે જેને સમ્યજ્ઞાન પ્રગટ નથી થયું એવો જીવ મૂઢ. પરને ગ્રહવાનું મન કરે છે, પરને જાણવાની ઈચ્છા કરે છે, જે જણાતું નથી એને જાણવાની ઈચ્છા કરે છે, અને જે જણાય છે એના પ્રત્યે બેદરકાર છે, માટે ઉપસંભાવને પામતો નથી. જે જણાઈ રહ્યું છે એને જાણતો નથી, કથનથી દભેદ છે માટે જણાઈ રહ્યું છે, અને જે ભીન છે એને જાણતો નથી ને જણાતું પણ નથી. એ તો એ સંબંધે પોતાનું જ્ઞાન જણાય છે, પર ક્યાં જણાય છે? પણ છતાં પણ કહે છે કે પરને જાણવાની ઈચ્છા કરે છે સમયે સમયે. જે નથી જણાતું એને જાણવાની ઈચ્છા કરે છે, અને જેને જાણતા ઉપસંભાવ પ્રગટ થાય, વિતરાગ ભાવ, જ્ઞાન વૈરાગ ભાવ પ્રગટ થાય, એને જાણવાનો પ્રયત્ન કરતો નથી. જાણનારો જણાય છે એ ભાવ એના આવતો નથી. પરને જાણું ને પર જણાય છે મને બસ, અને પરને જાણતા એને અર્થ થાય છે, ભાવ મનમાં એને અર્થ થાય છે. જેને ત્રિદોષ થાય ને વાત પીઠ ને કફ, એ પછી ગાંડો થાય, હસે બહુ, હસે એટલે ખુશી થાય. ખુશી થાય કે દુઃખી થાય છે, એ પરને જાણતા જાણતા જ્યાં પિક્ચર જોયું, જ્યાં ટીવી જોયું, ખુશી ખુશી ને ઢગલા, આહા, ભાવમરણ છે. એ તો શિવ બુદ્ધિને પામેલ નથી, સમયજ્ઞાની નથી, અને પરને જાણવાની ઈચ્છા કરે છે. એ ઈચ્છા તો દોષ છે, ઈચ્છા દુઃખનું કારણ છે, ઈચ્છા કશાય છે. પરને જાણવાની ઈચ્છા કરે છે, મન કરે છે. હવે મૂળ ગાથાનો અર્થ થયો. હવે ટીકા આવે છે. ટીકા એટલે વિસ્તાર. દસ ગાથા સંક્ષેપમાં પ્રાકૃતમાં જે લખી છે એનો ટીકા કરે છે ટીકાકાર અમરચંદ્ર આચાર્ય. ટીકા પ્રથમ દ્રષ્ટાંત કહે છે. પેલા દ્રષ્ટાંતે કડક છે, આકરું લાગશે, પણ સમજાશે જો દ્રષ્ટાંત તો સિદ્ધાંત સમજવો સહેલો પડશે. એટલા માટે દ્રષ્ટાંત આચાર્ય ભગવાન આપે છે. આ જગતમાં બાહ્ય પદાર્થ, ઘટપટ આદિ બાહ્યના પદાર્થો, જેમ દેવદત્ત નામનો પુરુષ યજ્ઞદત્ત નામના પુરુષને હાથ પકડીને કોઈ કાર્યમાં જોડે, તેમ કે અમારું આટલું કામ કરી દે, હાથ પકડીને કે આટલું કામ કરી દે, એમ વ્યવહારમાં ચાલે છે. બધું વ્યવહારમાં એવી રીતે હોય છે. તેમ તેવી રીતે આમાં નથી. હવે દીવાની વાત આવે છે. દીવાને સ્વપ્રકાશનમાં અર્થાત બાહ્ય પદાર્થને પ્રકાશવાના કાર્યમાં જોડતો નથી કે તું મને પ્રકાશ. ઘટપટ આદિ પદાર્થો દીવાને એમ કહેતું નથી કે તું મને પ્રકાશ. મેં એવું તો ને શબ્દ કહેતો નથી કે તું મને જાણ, સાંભળ. એમાં દીવાના પ્રકાશને કહેતું નથી કે તું મને પ્રકાશ. અને દીવો પણ જો હવે લોહચુંબક પાષાણથી ખેંચાયેલી લોખંડની સોની જેમ, લોખંડની સોય તો લોહચુંબકની પાસે જાય છે, અહીંથી એનો પોતાનું સ્થાન છોડી દે છે, અને લોહચુંબકનો ઓલો પથ્થર હોય ને એમાં વહી જાય છે, ખેંચાય છે. એમ દીવાનો પ્રકાશ ઘટપટને પ્રસિદ્ધ કરવા જાય છે કે નહીં? સોય તો જાય છે, એ સિદ્ધાંતમાં એમાં આવશે. દીવાનો દ્રષ્ટાંત એ ઊંચો છે બહુ. લોખંડની સોયની જેમ પોતાના સ્થાનથી ચ્યુત થઈને તેને બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી, એટલે પ્રકાશતો નથી. ઘટપટને દીવો પ્રકાશતો. અરે ભાઈ, દીવો તો સ્વપ્રકાશ છે, એમાં તો ફેરફાર કેમ થાય? જ્ઞાનની વાત છે, જો જ્ઞાનની વાત હોય તો અમે મંજૂર કરી લઈએ, કારણ કે અમને અનુભવ નથી જ્ઞાનનો. આ તો અમને અનુભવ છે. અત્યારે આ ટ્યુબલાઇટ છે, બરાબર છે. હવે ટ્યુબલાઇટનો જે પ્રકાશ છે એ બધાને પ્રકાશે છે કે છે કે એમ નથી? પ્રકાશ તો નથી તો કરો અંધારું. હમણાં જો લાઇટ નહીં હોય તો કોઈ નહીં દેખાય. લાઇટ છે તો પણ લાઇટ થી દેખાતા નથી. એ આ બધાની જે પર્યાય કાળી હતી ધોળી થઈ ગઈ, એ ધોળી પર્યાય પર ઘટને પ્રસિદ્ધ કરે છે. ઘડો છે એ દીવાના અભાવમાં એની યોગ્યતાથી કાળી પર્યાય રૂપે પરમે છે, તેથી ઘડો દેખાતો નહોતો. આ આપણા ગુરુદેવ ઉપર આક્ષેપ છે કે બધો માળી મચડીને તમે અર્થ કરો છો. અરે ભાઈ, મારી મચડીને અર્થ નથી કરતા, તું સાંભળતો સ્વભાવની તને ખબર નથી, સંયોગથી તું જો છ, નિમિત્ત નૈમિતિક સંબંધથી જોઈ રહ્યો છો. બેના સ્વભાવ ભિન્ન ભિન્ન છે. ઘડો ઘડાથી પ્રસિદ્ધ થાય છે, દીવાથી નહીં. દીવો એને પ્રકાશતો જ નથી. આ શું નિશ્ચયથી ન પ્રકાશે તો કાંઈ નહીં, પણ વ્યવહારે પ્રકાશે કે નહીં એમ લખ્યું નથી આમાં. દીવાના મૂળ સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો એનો પ્રકાશ પ્રકાશકને પ્રસિદ્ધ કરે છે, પ્રકાશ્યને નહીં. ઓલું પ્રકાશ્ય છે બહારના પદાર્થો, એ પ્રકાશ્ય અહીંયા છે, પ્રકાશક પણ અહીંયા છે અને પ્રકાશ પણ અહીંયા છે, ત્રણ ભેદ અહીંયા છે. તો એ પ્રકાશ છે દીવાનો પ્રકાશ, એ દીવો છે એમાં પ્રકાશ્ય નામનો સ્વભાવ છે કે પ્રકાશમાં એ પ્રસિદ્ધ થાય એ દીવો. તો પ્રકાશ્ય પ્રકાશકમાં પ્રકાશમાં પ્રકાશક અભેદ છે માટે જણાય છે, દીવાને પ્રસિદ્ધ કરે છે. ટ્યુબલાઇટ ટ્યુબલાઇટના પ્રકાશને એ પ્રસિદ્ધ કરે છે, ટ્યુબલાઇટનો પ્રકાશ આને પ્રસિદ્ધ કરતો નથી. આ હા હા, આ કેવી વાત! આ તો સર્વજ્ઞ ભગવાનની વાત છે. ત્યારે ઘડો, એ ઘડો કેવી રીતે, ઘડાની કાળી પર્યાય હતી, ઓનું નિમિત્ત અને યોગાનુયોગ ઉપાદાનની તાકાતની, નિમિત્તથી ક્યાં થતું નથી, ઉપાદાનમાં નિમિત્ત અકિંચિત કર છે, તદ્દન ભિન્ન ભિન્ન છે. ઘડાની પર્યાય કાળી હતી, એનો વ્યય થઈ ધોળી પર્યાય પ્રગટ થાય છે, અને ધોળી પર્યાય પ્રગટ થતા દીવાના સદભાવમાં એ ઘડો પ્રસિદ્ધ થયો એનાથી, અને ભ્રાંતિ થઈ કે આ દીવાને પ્રસિદ્ધ કર્યો. ભ્રાંતિ છે મોટી, આહા, મોટી ભ્રાંતિ છે આ. કે આ નહીં ચાલે, કે આ ચાલશે, સત છે પરમ. થોડા સ્વીકારે કે જાજા સંખ્યાની જરૂર નથી, વસ્તુ સ્વભાવ ફરશે નહીં. દીવાનો પ્રકાશ ઘડાને પ્રસિદ્ધ નથી કરતો, પિતા પુત્રને રાતના ચર્ચા થઈ કે પિતાજી આ મકાનો દેખાતા નથી, કે સવાર ઉઠશે એટલે તને દેખાશે, જોજે તો ખરો, ભલે કે સુઈ ગયો છોકરો, સવાર થયો પિતાજી મકાન દેખાણા, જો આ સૂર્ય હોય દો ને એટલે મકાન દેખાણા, રાત્રે ક્યાંથી દેખાય એમ, આનાથી આ પ્રકાશ થયો છે એ દેખાણા એમ નથી. સૂર્યનો પ્રકાશ, સૂર્યનો પ્રકાશ પોતાના દ્રવ્યક્ષેત્ર કાળ ભાવને છોડીને મકાન સુધી જતો જ નથી. એ પ્રકાશ એનો ત્યાંથી છોડીને મકાનોમાં જાય તો દીવાનો નાશ થઈ જાય. પોતાના દ્રવ્યની પર્યાય પોતાના દ્રવ્યને છોડીને અન્ય દ્રવ્યમાં પ્રવેશી શકતી નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અભેદ છે અહીંયા, મકાનના દ્રવ્ય ક્ષેત્ર કાળ એના એમાં અભેદ છે, બે તદ્દન ભિન્ન ભિન્ન છે. તો પિતાજી આ શું થયું, કે તારી ભ્રાંતિ હતી, સાંભળ મકાન છે, એની પર્યાય રાત્રે કાળી હતી, એ મકાન જ પલટીને પર્યાય પલટીને સફેદ પર્યાયની થઈ છે. અને સફેદ પર્યાય મકાનને પ્રસિદ્ધ કરે છે, સૂર્ય નહીં. કે સાહેબ, સૂર્ય નિમિત્ત તો ખરો કે નહીં? કે ઉપાદાનથી જો ને, નિમિત્તથી શું કામ જોશો? એકવાર ઉપાદાનથી તો જો, નિમિત્તની વાત પછી રાખ. નિમિત્ત નૈમિત્તિક સંબંધ કરતા પણ હું પ્રસિદ્ધ કરતો હોવા છતાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોઈને કરતા કર્મની ભ્રાંતિ થઈ જાય જીવે. એ ભ્રાંતિ છે એની. દિવોથીઓ માટે ઘડો ગણાણો, જ્ઞેય છે માટે જ્ઞાન થાય છે, એમ છે નહી. એ જ્ઞેયનું જ્ઞાન નહીં અને જ્ઞેયથી જ્ઞાન નહીં. જ્ઞેયથી જ્ઞાન ન થાય અને જ્ઞેયનું પણ જ્ઞાન હમણાં આવશે સિદ્ધાંત અહીંયા આમાં. તેને બાહ્ય પદાર્થને પ્રકાશવા જતો નથી. પરંતુ જો હવે દ્રષ્ટાંતમાં પણ સિદ્ધાંત લાગુ પડે છે. પરંતુ વસ્તુ સ્વભાવ એટલે દીવાનો વસ્તુ પ્રકાશક જે સ્વભાવ છે એ પર વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી ઘડો છે માટે અહીંયા પ્રકાશ થાય છે એમ નથી. વસ્તુ સ્વભાવ પર વડે એટલે ઘટપટ આદિ પદાર્થો વડે ઉત્પન્ન કરી શકાતો નહીં હોવાથી એક. હવે બીજું કે છે, બીજું આકરું છે જરા કડક. જ્ઞેયથી જ્ઞાન ન થાય એ તો બરાબર છે, પણ જ્ઞેયનું તો જ્ઞાન થાય ને, એ સલ્ય રહી ગયું. જ્ઞેયથી તો જ્ઞાન ન થાય, નિમિત્તથી તો જ્ઞાન ન થાય, એટલે અહીંયા સુધી તો આવ્યો. હવે કે છે બીજો પ્રકાર, તેમજ વસ્તુ સ્વભાવ દીવાનો પ્રકાશક સ્વભાવ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, એ ઘટને પ્રસિદ્ધ નહીં કરતો હોવાથી. આમાં ક્યાં લખ્યું છે? આમાં લખ્યું છે એની વાત ચાલે છે, તારી પાસે કોપી પડશે વાંચો ને. એમાં લખ્યું જુદું ને આમાં લખ્યું જુદું એમ નથી, આની જ કોપી એમાં છે. વસ્તુ સ્વભાવમાં સિદ્ધાંત છે કે વસ્તુ સ્વભાવ પર વડે ઉત્પન્ન નહીં કરી શકાતું હોવાથી ઘટપટાદી પદાર્થો દીવાના પ્રકાશ સ્વભાવને ઉત્પન્ન કરતા નહીં હોવાથી, અને દીવાનો જે પ્રકાશ છે એ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી, એટલે કે દીવાનો પ્રકાશ દીવાને પ્રસિદ્ધ કરે છે પણ ઘટપટને નથી કરતો. દીવાનો સ્વભાવ પરને પ્રસિદ્ધ કરે છે અને સ્વપરને પ્રસિદ્ધ કરે છે, તો એમાં દીવો ને પ્રકાશ ને પ્રકાશક ને એ બધું વાતમાંથી ચાલ્યું જાય છે. વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન કરી શકતો નહીં હોવાથી એનું પ્રકાશ્ય થતું નથી. દીવાનું પ્રકાશ્ય દીવા પાસે છે, દીવાનું પ્રકાશ પ્રકાશક અહીંયા, પ્રકાશ પણ અહીંયા, અને એનું પ્રકાશ્ય ઘટપટ એમ કોઈ ત્રણ કાળમાં હોઈ શકે નહીં. એક અભેદ હોય છે, પ્રકાશક પ્રકાશ્ય અને પ્રકાશ અભેદ હોય છે, બિંદ્રિયમાં હોતા નથી. આ તો સિદ્ધાંત એક વાત ચાલે છે. સિદ્ધાંત બોધ જેને અંદરમાં ઉતરી ગયો, સિદ્ધાંત બોધ એટલે વસ્તુનો સ્વભાવ, તેમજ વસ્તુ સ્વભાવ પરને ઉત્પન્ન નહીં કરી શકતો હોવાથી છે. ચાર મિનિટ હજી. તેમજ દીવો જેમ બાહ્ય પદાર્થની અસમિકતામાં કોઈ પદાર્થ ન હોય, દીવો એકલો હોય અને કોઈ પદાર્થ ન હોય એમ પણ બને. બાહ્ય પદાર્થની અસીમિતતામાં પોતાના સ્વરૂપથી પ્રકાશે છે અને બાહ્ય પદાર્થની અપેક્ષા નથી. નિરપેક્ષ છે, વસ્તુ સ્વભાવ નિરપેક્ષ હોય, પરની અપેક્ષા ન હોય, એમાં નહીંથી સીધી ન હોય. નહીંથી સીધી કરવા જશે કે સ્વભાવનું ખૂન થઈ જશે એ સત્ય લાગશે તો એને જાણીને પછી નિરપેક્ષમાં આવી જાય તો કઈ વાંધો નહીં, નહીંથી જાણીને પછી નહીં છોડવા જેવી છે. નહીંથી અનુમાન કરી જાણીને પછી નહીંથી ક્રાંત ભાઈ ખો તે સમયનો સાર છે. તેમ બાહ્ય પદાર્થની સમિતામાં પણ ઘટઘટ હોય તો પણ પોતાના સ્વરૂપથી જ પ્રકાશે છે. દીવો તો દીવાના સ્વરૂપથી પ્રકાશી જ છે. એમ પોતાના સ્વરૂપથી પ્રકાશતા એવા તેને દીવાને વસ્તુ સ્વભાવથી જ વિચિત્ર પ્રણતિને પામતો એવો મનોહર કે અમનોહર ઘટપટાદી બાહ્ય પદાર્થ જરાય વિક્રિયા ઉત્પન્ન કરતો નથી. ક્યાંથી ઉત્પન્ન કરે? એને પ્રસિદ્ધ જ ન કરે. એને સંબંધ જ ન હોય ઘડાની આ દેવાના પ્રકાશને. જ્ઞાનમાં આવશે તો આ તો દ્રષ્ટાંત છે. વિક્રિયા પામતો નથી દેવો. સામે સાપ હોય, ઝેર હોય કે સામે અમૃતનો ઢગલો હોય, એ તો પ્રકાશે છે પોતાના સ્વભાવથી. એને ક્યાં પ્રકાશે છે? પોતાના પ્રકાશક એવા સ્વભાવને પ્રકાશે છે. ઘટપટનો સદભાવ હો કે અસદભાવ હો, પ્રકાશ તો પોતાથી છે. એને કોઈ નિમિત્તની અપેક્ષા નથી, નિશ્ચય વ્યવહારની પણ અપેક્ષા નથી. આ દ્રષ્ટાંત પૂરો થયો. હવે સિદ્ધાંત બાકી છે, ટાઈમ થઈ ગયો છે.